એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે આજના આ વિચાર મંથનમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે લાખો લોકોના જીવનને સ્પર્શ્યો છે. એકર્ટ ટોલ કૃત નવી પૃથ્વી, જાગૃતિ અને જીવનનો હેતુ.
હા, અને આ પુસ્તક એની વાત આજે કરવી બહુ જ પ્રસ્તુત છે. આપણે જોઈએ છીએ ચારે તરફ કેટલી બધી ભૌતિક પ્રગતિ છે, ટેકનોલોજી ક્યાં પહોંચી ગઈ.
સાચી વાત છે,
પણ છતાંય વ્યક્તિગત સ્તરે જુઓ કે સામૂહિક સ્તરે આ અશાંતિ, આ તણાવ, આ સંઘર્ષ એ ઓછો કેમ નથી થતો? આ પુસ્તક બરાબર આ જ સવાલના મૂળમાં જાય છે અને આપણી જે ચેતના છે એના વિકાસની, એની ઉત્ક્રાંતિની જરૂરિયાત પર ભાર મૂકે છે.
બરાબર. તો જેમણે આટલા ગહન વિચારો આપ્યા છે એ લેખક એકર્ટ ટોલ, એમના વિશે થોડું જાણીએ પહેલા. કોણ છે તેઓ?
હા, એકર્ટ ટોલ મૂળ જર્મનીના છે, પણ હવે ઘણા વર્ષોથી કેનેડામાં રહે છે. અને રસપ્રદ વાત એ છે કે તેઓ કોઈ પરંપરાગત ધર્મગુરુ કે ફિલોસોફર નથી.
અચ્છા.
હા, એમના વિચારોમાં તમને પૂર્વ અને પશ્ચિમની આધ્યાત્મિક ધારાઓનો, જેમ કે ઝેન બૌદ્ધ ધર્મ, સૂફીવાદ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, આ બધાનું સાર મળશે. પણ તેઓ કોઈ એક ધર્મ સાથે જોડાયેલા નથી.
અને એમની વાતમાં એવું તો શું ખાસ છે? મતલબ એમનો દૃષ્ટિકોણ કઈ રીતે અલગ પડે છે?
જો, એમની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે એમનું જ્ઞાન કોઈ યુનિવર્સિટીની ડિગ્રી કે પુસ્તક્યું નથી. એમને ખુદને 29 વર્ષની ઉંમરે એક બહુ જ તીવ્ર હતાશાનો, એક ઊંડા જીવન સંકટનો અનુભવ થયો અને એમાંથી પસાર થતા અચાનક જ એમને એક ગહન આંતરિક પરિવર્તનનો અનુભવ થયો. બસ આ જ અનુભવ એમના બધા શિક્ષણનો આધાર છે.
ઓહ, એટલે અનુભવજન્ય જ્ઞાન.
બિલકુલ. અને એમની ખૂબી એ છે કે આવા ગહન આધ્યાત્મિક સત્યોને પણ તેઓ અત્યંત સરળ, સહેજ ભાષામાં સમજાવે છે, બિનધાર્મિક રીતે, આજના જમાનાને અનુરૂપ, એટલે કોઈ પણ વ્યક્તિ, ભલે એની પૃષ્ઠભૂમિ ગમે તે હોય, એ સમજી શકે છે. એમનું પહેલું પુસ્તક ધ પાવર ઓફ નાઉ એ પણ ખૂબ જ પ્રસિદ્ધ થયું હતું, અને ઓપરા વિન્ફ્રેએ પણ એમને ઘણો ટેકો આપ્યો હતો. એનાથી પણ પુસ્તક વધુ લોકો સુધી પહોંચ્યું.
રસપ્રદ. તો હવે આવીએ મુખ્ય પુસ્તક પર, નવી પૃથ્વી. આ પુસ્તકનું મુખ્ય સંદેશ, એનો કેન્દ્રીય વિચાર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
પુસ્તકનું જે હાર્દ છે, જે કેન્દ્ર છે, એક સીધી વાત કહે છે. માનવજાતિના મોટાભાગના દુઃખ, આપણા અંદરોઅંદરના ઝઘડા, આપણી સમસ્યાઓ, વૈશ્વિક સમસ્યાઓ પણ, આ બધાનું મૂળ કારણ એક જ છે.
એક જ કારણ? કયું?
આપણું આપણા અહંકાર, એટલે કે ઈગો સાથેનું તાદાત્મ્ય.
અને અહીં અહંકાર એટલે ખાલી અભિમાન કે ઘમંડ નહીં.
અચ્છા.
ના, અહંકાર એટલે આપણા મન દ્વારા બનાવેલી એક ખોટી ઓળખ. હું એટલે મારા વિચારો, હું એટલે મારી લાગણીઓ, હું એટલે મારું શરીર, હું એટલે મારી પદવી, હું એટલે મારી પાસેની વસ્તુઓ, આ બધી માન્યતાઓનો સરવાળો. આ એક મન નિર્મિત સ્વ છે જે સતત ભય, અધુરપ અને મને હજી વધુ જોઈએ એવી વૃત્તિ પર જ જીવે છે.
ટોલ તો અનેક પ્રકારનું સામૂહિક ગાંડ પણ કહે છે, જેને આપણે નોર્મલ માની લીધું છે.
બાપરે. એટલે આપણે જેને હું કહીએ છે એ આપણો અસલી હું નથી, પણ મનની બનાવટ છે.
ગ્રબર. આ જ પુસ્તકનો મુખ્ય તર્ક છે. અને પુસ્તક એમ પણ કહે છે કે માનવતા અત્યારે એક એવા નિર્ણાયક તબક્કે આવીને ઊભી છે જ્યાં આપણે આ અહંકારી ચેતનાની પકડમાંથી બહાર નીકળવું જ પડશે. જો નહીં નીકળીએ તો આપણે કદાચ સ્વવિનાશ તરફ જઈ શકીએ છીએ.
ઓ, તો પછી ઉપાય શું? રસ્તો શું?
ઉપાય છે આધ્યાત્મિક જાગૃતિ, એટલે કે આપણા વિચારો અને લાગણીઓ સાથે જે આપણે એકરૂપ થઈ ગયા છીએ એમાંથી જાગવું. આપણી અંદર રહેલી જે ઊંડી ચેતના છે, જે ફક્ત જુએ છે, જે સાક્ષી છે, એને ઓળખવી. આ પુસ્તક ખરેખર તો એ જ જાગૃતિ સુધી પહોંચવા માટેની એક પ્રેક્ટિકલ ગાઈડ જેવું છે. એ અહંકારનું વિશ્લેષણ કરે છે, એને ઓળખવામાં મદદ કરે છે અને એનાથી પર જવાનો રસ્તો બતાવે છે.
બરાબર. ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ, આ પુસ્તકના જે મુખ્ય ખ્યાલો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શરૂઆત કરીએ અહંકારથી જ. પુસ્તક કહે છે કે અત્યારે જે બધી કટોકટીઓ છે એ આપણી બેભાન અવસ્થાના લક્ષણો છે, પણ સાથે સાથે એ જ આપણને જાગવા માટે એક ધક્કો પણ મારી રહી છે.
હા, સાચી વાત છે. અને આ જે બેભાન અવસ્થા છે એનું એન્જિન, એનો ચાલક વળ એટલે અહંકાર. હવે પ્રશ્ન થાય કે અહંકાર એટલે શું? તો જેમ મેં કહ્યું, એ છે સ્વરૂપ સાથેનું આપણું તાદાત્મ્ય, એટલે કે ઓળખ.
સ્વરૂપ એટલે, જરા વધુ સમજાવશો?
સ્વરૂપ એટલે જે કંઈ પણ આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ, વિચારી શકીએ. આપણા વિચારો, આપણી માન્યતાઓ, આપણી લાગણીઓ, આપણું શરીર, આપણી ઓળખ, લિંગ, ઉંમર, ધર્મ, આપણી પાસેની વસ્તુઓ, ઘર, ગાડી, પૈસા, આપણી સામાજિક ભૂમિકાઓ. હું માતા છું, હું પિતા છું, હું ડૉક્ટર છું, હું વેપારી છું. આપણો ભૂતકાળ, આપણો ઇતિહાસ, આપણી રાષ્ટ્રીયતા, આ બધું જ સ્વરૂપ છે. અને આપણે આ બધા સાથે એટલા બધા જોડાઈ જઈએ છીએ, એટલા એકરૂપ થઈ જઈએ છીએ કે એને જ આપણું સાચું હોવાપણું માની લઈએ છીએ.
અચ્છા, અને આ જે ખોટી ઓળખ છે એના કારણે થાય છે શું? આપણા રોજિંદા જીવનમાં એની અસર શું દેખાય છે?
એના કારણે જ હું અને બીજા વચ્ચે એક ભેદરેખા, એક દિવાલ ઊભી થાય છે. હું અલગ, તમે અલગ, આ અલગતાનો ભાવ જ પેદા થાય છે. અને કારણ કે આ ઓળખ અધૂરી છે, મનની બનાવેલી છે, એટલે આપણને અંદરખાને સતત કંઈક ખૂટતું હોય એવું લાગ્યા કરે છે.
હા, એવું થાય છે ખરું.
અને એટલે જ પેલી મને વધુ જોઈએની દોડ શરૂ થાય છે. વધુ પૈસા, વધુ સફળતા, વધુ માન, વધુ પ્રેમ, કદી સંતોષ જ ન થાય. આ જ અહંકાર પછી ફરિયાદો કરાવે છે, બીજાઓ પર રોષ ઠાલવે છે, ઈર્ષ્યા જગાડે છે અને નાના મોટા સંઘર્ષો ઊભા કરે છે. અત્યારનો જ્યાં ઉપભોક્તા વાક છે, કન્ઝ્યુમરિઝમ, એ પણ અહંકારનું જ મોટું સ્વરૂપ છે. વસ્તુઓ ભેગી કરીને પોતાની ઓળખ મજબૂત કરવાનો પ્રયાસ.
બરાબર. આ અહંકારની ભૂમિકાઓની વાત પણ રસપ્રદ છે. આપણે કેવી રીતે આ રોલ્સમાં ખોવાઈ જઈએ છીએ?
હા, ચોક્કસ. જેમ કે ભોગ બનનારની ભૂમિકા. ઘણા લોકો અજાણતા જ આ ભૂમિકા ભજવતા હોય છે. મારી સાથે જ આવું કેમ થાય છે? બધા મારો જ વાંક કાઢે છે. આ ભૂમિકામાંથી પણ અહંકારને એક પ્રકારની ઓળખ અને સહાનુભૂતિ મળે છે. પુસ્તક કહે છે કે આપણે ભૂમિકામાંથી નહીં પણ આપણા સાચા અસ્તિત્વમાંથી, આપણી બીંગમાંથી વર્તવું જોઈએ. જાણે કે માસ્ક પહેરીને જીવવાને બદલે માસ્કની પાછળનો જે અસલી ચહેરો છે ત્યાંથી જીવવું.
અહંકારની આ પકડ ખરેખર ઊંડી લાગે છે. હવે ટોલિક બીજા બહુ જ મહત્વના ખ્યાલની વાત કરે છે, જે આપણા ભાવનાત્મક જીવન સાથે, ખાસ કરીને નકારાત્મક લાગણીઓ સાથે જોડાયેલો છે. પીડા શરીર, એટલે કે પેઇન બોડી. આ શું છે બરાબર, અને અહંકાર સાથે એનો શું સંબંધ છે?
પીડા શરીર, હા, આ ટોલનો એકદમ યુનિક અને ખૂબ જ પાવરફુલ કોન્સેપ્ટ છે. જુઓ, આપણા જીવનમાં જે કંઈ પણ ભાવનાત્મક દુઃખ આવ્યું હોય, ગુસ્સો, હતાશા, નિરાશા, ભય, શોક, અને એને આપણે પૂરેપૂરું અનુભવીને, સ્વીકારીને જવા ન દીધું હોય,
એટલે કે દબાવી દીધું હોય,
હા, દબાવી દીધું હોય કે એનો સામનો ન કર્યો હોય, તો એ નકારાત્મક લાગણીઓની જે ઊર્જા છે એ ક્યાંક તો જાય ને. એ આપણા મનોશારીરિક તંત્રમાં એકઠી થતી રહે છે. આ એકઠી થયેલી, સંચિત થયેલી જૂની ભાવનાત્મક પીડા એટલે પીડા શરીર. એ જાણે આપણી અંદર રહેલું એક અદૃશ્ય ઊર્જા ક્ષેત્ર છે જે નકારાત્મકતાથી બનેલું છે.
ઓ, એટલે જૂના જખમોનો ભંડાર. પણ એ કામ કેવી રીતે કરે છે? ઘણીવાર એવું બને ને કે કોઈ દેખીતા કારણ વગર જ વ્યક્તિ એકદમ ગુસ્સે થઈ જાય, અથવા કોઈ વાતનું વતેસર કરી નાખે, કે પછી સાવ ઉદાસ થઈ જાય. શું એ આ પીડા શરીર હોઈ શકે?
હા, બિલકુલ, એ જ છે પીડા શરીરનું કામ. મોટાભાગનો સમય તો એ સુતેલું હોય છે, સુષુપ્ત અવસ્થામાં. પણ અમુક પરિસ્થિતિઓ, કોઈકના શબ્દો, કોઈ ખાસ વ્યક્તિ, કોઈ યાદ, એને ટ્રિગર કરી શકે છે, જગાડી શકે છે.
અચ્છા.
અને જેવું એ જાગૃત થાય, એ વ્યક્તિ પર હાવી થઈ જાય છે, એનું પોતાનું એક વ્યક્તિત્વ હોય એવું લાગે. પછી એ વધુ ને વધુ નકારાત્મક વિચારો અને લાગણીઓ પેદા કરે છે, કારણ કે નકારાત્મકતા જ એનો ખોરાક છે, એનાથી જે જીવે છે. એ ડ્રામા ઊભો કરે છે, સંઘર્ષ ઊભો કરે છે, ખાસ કરીને નજીકના સંબંધોમાં. આપણે જે અતાર્કિક ગુસ્સો, જે ઊંડી ઉદાસી, જે ભય અનુભવીએ છીએ, એ ઘણીવાર આપણો પોતાનો નથી હોતો, પણ પીડા શરીરનો અવાજ હોય છે. પુસ્તકમાં સામૂહિક પીડા શરીરની પણ વાત છે, જેમકે કોઈ દેશ, કોઈ જાતિ, કોઈ સમૂહના ઇતિહાસ સાથે જોડાયેલું સામૂહિક દુઃખ, એ પણ પેઢી દર પેઢી ચાલતું રહે છે.
આ તો ખરેખર આંખ ઉગાડનારી વાત છે. તો મતલબ આ અહંકાર અને આ પીડા શરીર, આ બંનેની પકડમાંથી છૂટવાનો રસ્તો શું છે? આમાંથી બહાર કેવી રીતે નીકળાય?
ઉપાય દેખાવમાં સરળ છે, પણ એને જીવનમાં ઉતારવા માટે સતત અભ્યાસ, સતત જાગૃતિ જોઈએ. ઉપાય છે હાજરી અથવા જાગૃતિ,
પ્રેઝન્સ, અવેરનેસ.
હા, ટોલ ખાસ કહે છે કે અહંકાર કે પીડા શરીર સામે લડવાનું નથી, કારણ કે તમે જીની સામે લડો છો એને તમે ઉર્જા આપો છો, એને મજબૂત કરો છો. લડાઈ પોતે જ અહંકારનો એક ખેલ છે.
તો પછી કરવાનું શું?
કરવાનું એ છે કે એને ફક્ત જોવાનું છે. આપણા મનમાં જે વિચારો ચાલી રહ્યા છે, જે લાગણીઓ ઉઠી રહી છે, જે પ્રતિક્રિયાઓ થઈ રહી છે, એને કોઈ પણ જાતના જજમેન્ટ વગર, કોઈ ટીકા ટિપ્પણી વગર, બસ તટસ્થ ભાવે સાક્ષી બનીને જોવાનું શરૂ કરવાનું છે. જાણે આપણે આકાશ છીએ અને વિચારો, લાગણીઓ વાદળની જેમ આવી રહ્યા છે અને જઈ રહ્યા છે. આપણે એ વાદળ નથી, આપણે તો આકાશ છીએ.
એટલે કે સાક્ષી ભાવ. પણ આ કરવું કેટલું શક્ય છે? આપણા મનમાં તો સતત કંઈક ને કંઈક ચાલતું જ રહે છે, વિચારોની વણઝાર.
શક્ય છે, અને શરૂઆત બહુ નાના પગલાંથી કરવાની છે. દાખલા તરીકે, દિવસમાં 2-4 વાર થોડી ક્ષણો માટે અટકીને પોતાની જાતને પૂછવું, અત્યારે આ ક્ષણે મારા મનમાં શું ચાલી રહ્યું છે? હું શું અનુભવી રહ્યો રહી છું? બીજું, પોતાના શ્વાસ પર ધ્યાન આપવું. શ્વાસ અંદર આવે, બહાર જાય, એને અનુભવવું.
હા.
ત્રીજું, શરીરની અંદર જે એક જીવંત ઊર્જા છે, જેને ટોલ આંતરિક શરીર, ઇનર બોડી કહે છે, એના પ્રત્યે સભાન થવું. હાથમાં, પગમાં, પેટમાં જે સંવેદનાઓ છે એને અનુભવવી. જેમ જેમ આપણે આ વર્તમાન ક્ષણની જાગૃતિ કેળવીએ છીએ, આ હાજરીમાં સ્થિર થઈએ છીએ, તેમ તેમ આપણે આપોઆપ વિચારો અને લાગણીઓ સાથે ઓછા જોડાઈએ છીએ. એમનાથી એક અંતર ઊભું થાય છે.
અચ્છા,
આ જાગૃતિ જ અહંકાર અને પીડા શરીરની શક્તિને ઓછી કરે છે, કારણ કે એ બંને બેભાન અવસ્થામાં જીવી શકે છે. જાગૃતિનો પ્રકાશ પડતા જ એ ઓગળવા માંડે છે, અને આ જાગૃતિ આપણને આપણી સાચી ઓળખ, જે શાંત છે, નિરાકાર છે, જે ફક્ત છે, એ શુદ્ધ ચેતનાનો અનુભવ કરાવે છે. આને જ ટોલ જે છે તેનો સ્વીકાર, એક્સેપ્ટન્સ પણ કહે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, એનો પ્રતિકાર કરવાને બદલે એને જેવી છે તેવી જોવી અને સ્વીકારવી, એ શરણાગતિ નથી પણ સમજણ છે.
બરાબર. તો પછી આ જાગૃતિ કેળવ્યા પછી જીવનનો સાચો હેતુ શું રહે? અને આ પુસ્તકનું શીર્ષક છે નવી પૃથ્વી, એ શું સૂચવે છે?
જાગૃત થવું, વર્તમાન ક્ષણમાં આ હાજરીમાં સ્થિર થવું, આ જ મુખ્ય છે.
અને બાહ્ય હેતુ, એટલે કે આપણે જે કામ કરીએ છીએ, જે પ્રવૃત્તિઓ કરીએ છીએ, એ
આપણો જે બાહ્ય હેતુ છે, એટલે કે દુનિયામાં આપણે જે કંઈ કરીએ છીએ, નોકરી, ધંધો, ઘરકામ, કળા, સેવા, એ બધું આ આંતરિક હેતુમાંથી, આપણી જાગૃતિમાંથી વહેવું જોઈએ. આને ટોલ જાગૃત કર્મ, અવેકન્ડ ડુઈંગ કહે છે.
જાગૃત કર્મ.
હા, એટલે કે તમે જે પણ કરો એ ત્રણમાંથી કોઈ એક અવસ્થામાં રહીને કરો. સ્વીકૃતિ, એક્સેપ્ટન્સ. જો કોઈ કામ તમને ગમતું ન હોય પણ કરવું પડતું હોય, તો એનો પ્રતિકાર કરવાને બદલે એને સ્વીકારીને કરો. બીજું, આનંદ, એન્જોયમેન્ટ. જો તમે કામનો આનંદ માણી શકો તો પૂરેપૂરા આનંદથી કરો. અને ત્રીજું, ઉત્સાહ, એન્થુઝિયાઝમ. જ્યારે તમે કોઈ સર્જનાત્મક કાર્યમાં, કોઈ હેતુપૂર્ણ કાર્યમાં ઊંડા ઉતરો છો, ત્યારે ઉત્સાહ આપોઆપ આવે છે. જ્યારે આપણું કર્મ આ ત્રણમાંથી કોઈ એક ભાવ સાથે થાય છે, ત્યારે એ અહંકારથી પ્રેરિત નથી હોતું, પણ આપણી ઊંડી ચેતનામાંથી, આપણી હાજરીમાંથી આવે છે.
અને નવી પૃથ્વીનો ખ્યાલ?
નવી પૃથ્વી એ કોઈ ભૌગોલિક સ્થાન નથી કે કોઈ ભવિષ્યની યુટોપિયન દુનિયા નથી. એ છે ચેતનાની એક નવી અવસ્થા. ટોલ માને છે કે જેમ જેમ વધુને વધુ વ્યક્તિઓ પોતાના અહંકારની પકડમાંથી મુક્ત થશે, જાગૃત થશે, તેમ તેમ પૃથ્વી પર એક નવી, વધુ શાંતિપૂર્ણ, વધુ કરુણામયી, વધુ સમજણવાળી સામૂહિક ચેતનાનો ઉદય થશે. આ જ છે નવી પૃથ્વીનું નિર્માણ. આપણી વ્યક્તિગત જાગૃતિ એ આ મોટા સામૂહિક પરિવર્તનનો પાયો છે.
વાહ, આ ખરેખર એક બહુ જ આશાસ્પદ દ્રષ્ટિ છે. ચાલો, તો આટલી ઊંડી ચર્ચા પછી આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે એને એકવાર ફરીથી તારવી લઈએ. મને લાગે છે કે પહેલો અને સૌથી અગત્યનો સંદેશ એ જ છે કે આપણો જે અહંકાર છે, આપણી જે ખોટી ઓળખ છે, એ જ આપણા મોટાભાગના દુઃખ અને સંઘર્ષનું મૂળ છે.
ચોક્કસ. અને આ કંઈક ખાલી ફિલોસોફી નથી, આપણે રોજબરોજના જીવનમાં આ અનુભવીએ છીએ. કોઈ આપણી વાત ન માને તો ગુસ્સો આવવો, બીજા પાસે આપણા કરતાં વધુ હોય તો ઈર્ષ્યા થવી, ભૂતકાળને પકડી રાખવો, ભવિષ્યની ચિંતા કરવી, આ બધું અહંકારનું જ કામ છે.
બરાબર. બીજો મુખ્ય સંદેશ જે ઉપાય પણ છે તે એ કે આ બધામાંથી બહાર નીકળવાની ચાવી છે વર્તમાન ક્ષણમાં હાજર રહેવું, જાગૃતિ કેળવવી.
હા, ગમે તેવી અઘરી પરિસ્થિતિ હોય, જેમ કે અત્યારે આપણે વાત કરી ટ્રાફિક જામની, કે કોઈ બીમારી હોય, કે સંબંધોમાં તકલીફ હોય, જો આપણે એક ક્ષણે ભાગી જવાને બદલે, પ્રતિકાર કરવાને બદલે ફક્ત હાજર રહી શકીએ, જે છે એને જોઈ શકીએ, તો અંદર એક શાંતિનો અનુભવ થાય છે, એ જ આપણી શક્તિ છે.
અને ત્રીજો મહત્વનો મુદ્દો જે મને બહુ રસપ્રદ લાગ્યો એ છે પીડા શરીરનો ખ્યાલ. એ સમજાવે છે કે શા માટે આપણે વારંવાર એ જ જૂની નકારાત્મક ભાવનાત્મક પેટર્નમાં ફસાઈ જઈએ છીએ. ક્યારેક આપણો ગુસ્સો કે દુઃખ આપણું પોતાનું હતું જ નથી.
સાચી વાત. એ જૂની સંચિત થયેલી પીડા બોલતી હોય છે. અને ચોથો અને કદાચ સૌથી વધુ આશા આપતો સંદેશ એ છે કે આપણે દુનિયાની સમસ્યાઓ જોઈને લાચાર થવાની જરૂર નથી. સાચો બદલાવ અંદરથી શરૂ થાય છે. આપણું આંતરિક પરિવર્તન જ બહારની દુનિયામાં, આપણા સંબંધોમાં, આપણા સમાજમાં અને છેવટે આખી પૃથ્વી પર સકારાત્મક અસર લાવી શકે છે.
બિલકુલ. આ વિચારો ખરેખર બહુ ઊંડા અને સાથે સાથે બહુ વ્યવહારુ પણ છે.
હા,
પુસ્તકમાં એવી ઘણી પંક્તિઓ કે વાક્યો છે જે આ મોટા વિચારોને બહુ ટૂંકમાં અને સચોટ રીતે કહી દે છે, યાદ રહી જાય એવા.
હા ચોક્કસ. અમુક વાક્યો તો સીધા જ દિલ દિમાગ પર અસર કરે એવા છે. જેમ કે એક બહુ જ મહત્વનું વાક્ય છે, દુઃખનું પ્રાથમિક કારણ ક્યારેય પરિસ્થિતિ નથી, પરંતુ પરિસ્થિતિ વિશેના તમારા વિચારો છે.
વાહ, આ તો બહુ મોટી વાત છે. એટલે કે પરિસ્થિતિ નહીં પણ આપણું રિએક્શન, આપણું અર્થઘટન દુઃખ આપે છે.
બરાબર. આપણી શક્તિ આપણા હાથમાં છે. બીજું એક વાક્ય મને બહુ ગમે છે, તમે જેની સામે લડો છો તેને તમે મજબૂત કરો છો અને જેનો તમે પ્રતિકાર કરો છો તે ટકી રહે છે.
એટલે સ્વીકારમાં જ શક્તિ છે.
હા, પ્રતિકાર કરવાથી તો એ વસ્તુ વધુ મજબૂત બને છે. અને એક સાવ સરળ પણ બહુ પ્રોત્સાહક વાત, જે ક્ષણે તમે વિચારકને જોવાનું શરૂ કરો છો, ચેતનાનું ઉચ્ચ સ્તર સક્રિય થાય છે.
એટલે જાગૃતિની શરૂઆત આટલી સિમ્પલ હોઈ શકે ફક્ત પોતાના વિચારોને જોવાથી?
હા, બસ આટલી જ, ત્યાંથી શરૂઆત થાય છે.
ખૂબ સરસ. તો હવે આ બધું જ્ઞાન, આ બધા વિચારો, એને આપણે આપણા રોજબરોજના જીવનમાં, વ્યવહારમાં કેવી રીતે ઉતારી શકીએ? થોડા ઉદાહરણો આપી શકો?
ચોક્કસ. અને અનેક રીતે આ શક્ય છે. દાખલા તરીકે આપણા સંબંધોમાં, પતિ પત્ની હોય, મા બાપ બાળકો હોય, મિત્રો હોય, સહકર્મીઓ હોય, જ્યારે પણ કોઈની સાથે મતભેદ થાય, કોઈ દલીલ થાય, ત્યારે તરત જ રિએક્ટ કરવાને બદલે, ગુસ્સે થવાને બદલે એક ક્ષણ માટે અટકવું, પોતાની અંદર જોવું, અત્યારે શું થઈ રહ્યું છે, આ મારો અહંકાર બોલી રહ્યો છે કે મારું પીડા શરીર જાગી ગયું છે.
અચ્છા.
અને એ જ રીતે સામેની વ્યક્તિના વર્તનને પણ સમજવાનો પ્રયાસ કરવો. કદાચ એ પણ પોતાના અહંકાર કે પીડા શરીરના પ્રભાવમાં હોય. આ સમજણ આવતા જ ગુસ્સો ઓછો થઈ જાય છે અને સહાનુભૂતિ વધે છે.
હા, આ તો બહુ ઉપયોગી થઈ શકે. અને કામકાજની જગ્યાએ, વર્કપ્લેસ પર,
ત્યાં પણ આપણે જે પણ કામ કરતા હોઈએ, ભલે ગમતું હોય કે ન ગમતું હોય, એમાં પૂરેપૂરા હાજર રહેવાનો પ્રયાસ કરવો. આપણું ધ્યાન ફક્ત પરિણામ પર કે ભવિષ્યની ચિંતા પર નહીં, પણ અત્યારે જે કરી રહ્યા છીએ એ પ્રક્રિયા પર કેન્દ્રિત કરવું, એનો આનંદ માણવો અથવા ઓછામાં ઓછું એને સ્વીકારીને કરવું. આનાથી કામનો બોજ હળવો લાગે છે, તણાવ ઓછો થાય છે અને ઘણીવાર કામની ગુણવત્તા પણ સુધરે છે.
અને આપણી પોતાની જે લાગણીઓ છે, જે ઘણીવાર આપણને પરેશાન કરે છે, ચિંતા, ગુસ્સો, ડર, એનું શું કરવું?
એ આવે ત્યારે એની સાથે લડવાને બદલે કે એમાં વહી જવાને બદલે એને ફક્ત જોવાનો અભ્યાસ કરો. ઓકે, અત્યારે મને ગુસ્સો આવી રહ્યો છે, અત્યારે મને ચિંતા થઈ રહી છે, એ લાગણીને શરીરમાં ક્યાં અનુભવાય છે એના પર ધ્યાન આપવું.
શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ રીતે આપણે એ લાગણી સાથે એકરૂપ નથી થતા, પણ એના સાક્ષી બનીએ છીએ અને ધીમે ધીમે એની પકડ ઢીલી પડે છે. શરૂઆતમાં કદાચ અઘરું લાગે, પણ નાની શરૂઆત પણ ઘણો ફરક પાડી શકે છે. જેમ કે ટ્રાફિકમાં ફસાયા હોઈએ ત્યારે ગુસ્સો કરવાને બદલે 2 મિનિટ માટે ફક્ત પોતાના શ્વાસ પર ધ્યાન આપવાનો પ્રયાસ કરવો.
સાચી વાત છે. આખી ચર્ચામાંથી મને જે એક વાત સૌથી વધુ સ્પર્શી ગઈ, જે મારા મનમાં રહી ગઈ, તે એ છે કે આ વિચારકને જોવાની ક્રિયા કેટલી સરળ લાગે છે, છતાં કેટલી શક્તિશાળી હોઈ શકે છે. જાણે અંધારા ઓરડામાં એક નાનો દીવો પ્રગટતાવીએ અને અંધારું આપોઆપ ઓછું થવા માંડે, એવું કંઈક.
બરાબર કહ્યું. અને મને જે વિચાર સૌથી વધુ ગમ્યો અને પ્રભાવિત કરી ગયો તે છે આંતરિક અને બાહ્ય હેતુનો ખ્યાલ. કે આપણો મુખ્ય હેતુ તો જાગૃત થવાનો છે, વર્તમાન ક્ષણમાં સ્થિર થવાનો છે, અને પછી આપણે જે કંઈ પણ કરીએ એ આપણી એ જાગૃત અવસ્થામાંથી સહેજ રીતે વહે. આનાથી પેલું જે દબાણ હોય છે ને, કે મારે કંઈક મોટું કરવું છે, મારે કંઈક બનવું છે, એ ઓછું થઈ જાય છે. અને શું કરવું કરતાં કેવી રીતે કરવું એ વધુ મહત્વનું બની જાય છે. જીવન પ્રત્યેનો આખો અભિગમ જ બદલાઈ જાય છે.
ખરેખર આ પુસ્તકના વિચારો પર મનન કરવાથી ઘણું પરિવર્તન આવી શકે એમ લાગે છે. તો સૌ શ્રોતાઓ માટે અંતમાં એક વિચાર મૂકીને આપણે વિરામ લઈએ. શું એવું બની શકે કે આપણી ક્ષણ ક્ષણની જે પ્રતિક્રિયાઓ છે, આપણા વિચારો છે, આપણી લાગણીઓ છે, એનું માત્ર સાક્ષીભાવે નિર્ણય કર્યા વિના અવલોકન કરવું એ જ આપણા પોતાના માટે અને આ દુનિયા માટે આપણે લઈ શકીએ એવું સૌથી મોટું, સૌથી ક્રાંતિકારી કદમ હોય? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.